ओंकार बिंदु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम्। मंगलम् भगवान् वीरो मंगलम् गौतम प्रभु मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम्। अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुर्वे महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकम् प्रभु तत्वलोचनदायकम्। શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 6 જૂન 2010, શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 548નો આપણો સ્વાધ્યાય ચાલુ છે। મારું અંતરનું અંગ એવું છે કે પરમાર્થ પ્રસંગથી કોઈ મુમુક્ષુ જીવને મારો પ્રસંગ થાય તો જરૂર તેને મારા પ્રત્યે પરમાર્થના હેતુની જ ઈચ્છા રહે તો જ તેનું શ્રેય થાય। પણ દ્રવ્યાદિ કારણની કંઈ પણ વાંછા રહે અથવા તેવા વ્યવસાયનું મને તેનાથી જણાવવું થાય તો પછી અનુક્રમે તે જીવ મલિન વાસનાને પામી મુમુક્ષુતાનો નાશ કરે એમ મને નિશ્ચય રહે છે। અને તે જ કારણથી તમને ઘણીવાર તમારા તરફથી કોઈ વ્યવહારિક પ્રસંગ લખાઈ આવ્યો હોય ત્યારે ઠપકો આપી જણાવ્યું પણ હતું કે મારા પ્રત્યે તમે આવો વ્યવસાય જણાવવાનું જેમ ન થાય તેમ જરૂર કરી કરો અને મારી સ્મૃતિ પ્રમાણે આપે તે વાત ગ્રહણ કરી હતી। તથાપિ તે પ્રમાણે થોડો વખત બની પાછું વ્યવસાય વિશે લખવાનું બને છે તો આજના મારા પત્રને વિચારી જરૂર તે વાત તમે વિસર્જન કરશો અને નિત્ય તેવી વૃત્તિ રાખશો તો અવશ્ય હિતકારી થશે અને મારી અંતરવૃત્તિને અવશ્ય ઉલ્લાસનું કારણ આપ્યું છે એમ મને થશે। જ્ઞાની પુરુષના યોગની ઈચ્છા રાખવી, એવો યોગ પ્રાપ્ત થવો અને તે સમયે જીવની પરમાર્થની ઈચ્છા રહેવી એ દુર્ઘટ છે। જ્ઞાની પુરુષનો યોગ પ્રાપ્ત થાય અને જેમ જેમ ઓળખાણ થતું જાય તેમ તેમ એમની વિશેષતાઓ, એમના વિશેષ ગુણો એમની અતિન્દ્રિય શક્તિઓ, એમની લબ્ધિ, એમનું આત્મિક સામર્થ્ય, આ બધું જીવના લક્ષમાં આવતું જાય. અને તે સમયે જે હેતુથી જ્ઞાની પુરુષનું સામર્થ્ય સાનિધ્ય મેળવવું છે એ હેતુ ગૌણ થવા લાગે, અને પોતે જે સંસારમાં પ્રતિકૂળતાઓ ભોગવી રહ્યો છે એ સંસારિક વાંછા, સંસારિક ઈચ્છાઓની પૂર્તિ અર્થે જ્ઞાની પુરુષના એમને કોઈ ઉપકારની ભાવના થાય તો સ્થિતિ કેવી બને છે? અત્યંત સૂક્ષ્મ. આ બધું કોઈ શાસ્ત્રની વાત નથી, આ મર્મની વાત છે. શાસ્ત્રમાં તો એક ને એક બે જેવી વાત છે કે જ્ઞાની પુરુષ મળે એટલે તારું કલ્યાણ થઈ ગયું, સત્પુરુષ મળે એટલે પછી જીવને શું જોઈએ, આ મર્મની વાત છે. કૃપાળુદેવ સત્પુરુષનું અંતઃકરણ સમજાવે છે કે મારું અંતરનું અંગ એવું છે કે પરમાર્થ સંબંધી કોઈ મુમુક્ષુ જીવને મારો પ્રસંગ થાય તો જરૂર તેને મારા પ્રત્યે પરમાર્થના હેતુની જ ઈચ્છા રહે તો જ તેનું શ્રેય થાય. પરમાર્થ પ્રસંગથી જ્ઞાની પુરુષનો સંગ થાય, સત્પુરુષનો સંગ થાય, એમનું ઓળખાણ થાય, એમનું સાનિધ્ય પ્રાપ્ત થાય, પરંતુ પરમાર્થના હેતુથી જ ઈચ્છા રહે તો જ તેનું શ્રેય થાય. જીવની પરમાર્થની ઈચ્છા જો મંદ પડી જાય અને જીવની પરમાર્થની ઈચ્છાને બદલે સાંસારિક ઈચ્છા જો જોર કરી જાય તો જ્ઞાની પુરુષના સાનિધ્યમાં પણ જીવનું કલ્યાણ થાય નહીં. કારણ કે એ શું હેતુથી આવ્યો તો જ્ઞાનીના શરણે, અને હવે એના મનના પરિણામો કયા હેતુની સાધ્ય માટે કામ કરે છે. આ બહુ સૂક્ષ્મ વાતો જેને કૃપાળુદેવે મર્મ શબ્દો મૂક્યો છે. અને આપણે ઘણી વાર વિચારીએ છીએ પણ એનું ભાવભાષણ થતું નથી અથવા આપણે કરી શકતા નથી, આ આપણી નબળાઈ છે. એ કહે છે કે પરમાર્થના હેતુની જ ઈચ્છા રહી અમને મળ્યા પછી દ્રવ્યાદિ કારણની કંઈ પણ વાંછા રહે, જ્ઞાનીને મળ્યા પછી જ્ઞાનીના યોગથી, જ્ઞાની સાથેના પોતાના સંબંધથી એને દ્રવ્યાદિ કારણની કંઈ પણ વાંછા રહે, મનમાં પણ જો ભાવ જાગે કે હવે આપણને તો આનું ઓળખાણ થઈ ગયું એટલે એને તો ઘણા મોટા મોટા લોકો એની પાસે આવતા હોય, લાખોપતિ ને કરોડોપતિ એના ચરણમાં છે, આપણું ઓળખાણ હોય તો જરાક આપણને પણ વરસાદ ન આવે તો વાછટ તો આવે, આવી વાછટ લેવાની ભાવના પણ થઈ જાય કે એટલા માટે સત્સંગ કરવો છે કે ત્યાં બહુ મોટા બધા લોકો છે અને ક્યાંક આપણું કામ થઈ જાય. આ જીવની અંદર રહેલી દુષ્ટ વૃત્તિઓ કેવી સૂક્ષ્મપણે સંસાર પ્રત્યે હોય છે. ધનાદિ દ્રવ્યાદિ કારણની અથવા તેવા વ્યવસાયનું મને તેનાથી જણાવવું થાય, જ્ઞાનીની પાસે પરમાર્થની માગણી કરવાની બદલે જેનાથી દ્રવ્યની ઉપાર્જન થાય એવા વ્યવસાયનું જ્ઞાનીને જણાવવાનું થાય કે સાહેબ અમારી આ આટલી ભીડ ભાંગે, જો આપ જો અમી દ્રષ્ટિ કરો, આપની કૃપા હોય તો અમારું બધું ગોઠવાઈ જાય અને પછી તો અમે દિવસ ને રાત ભક્તિ જ કર્યા કરીએ. પણ ડાયો એવો શબ્દમાં તો કંઈ જરાય પાછી પાની ન કરે, પછી અમને કંઈ કરવાનું જ નથી સાહેબ, આટલું થઈ જાય એટલે બસ છે. એ કહે છે અથવા તેવા વ્યવસાયનું મને તેનાથી જણાવવું થાય, જ્ઞાનીને એ મુમુક્ષુ જણાવે માત્ર તો પછી અનુક્રમે તે જીવ શું થાય એની દશા જ્ઞાનીના સાનિધ્યમાં આવે, પરમાર્થની ઈચ્છા છોડીને દ્રવ્યાદિ કારણ અથવા તો એવા વ્યવસાયનું જ્ઞાનીને જણાવવાનું કરે. સાહેબ બે મિનિટ આપની આપજો, પર્સનલ મુલાકાત માગે અને પર્સનલ મુલાકાતમાં આ જ બધા બળાપા કાઢે પોતાના, પરમાર્થની વાત હોય નહીં. પરમાર્થની વાત હોય એ પર્સનલ મુલાકાત ન માગે, એને કોઈથી છાનું નથી, કેમ કે એનો તો જે મળશે એ સૌને લાભનું કારણ છે. પરમાર્થ છે એનું સ્વરૂપ જ એવું છે કે સર્વના હિતનું કારણ છે. પણ પર્સનલ ઘણી વાત ચાલે છે એમાં, ઘૂસપૂસ ઘૂસપૂસ બહુ ચાલે છે. અને એ ઘૂસપૂસ એવી હોય કે હોય પ્રાઇવેટ અને છતાં થાય આખા જગતમાં ઓપન, કેમ કે એટલી તો એનામાં શક્તિ હોય નહીં. જ્ઞાનીની વાતને અંતરમાં સમાવવાની તક જોઈ ને એવી એ તો હોય નહીં. એટલે તને શું કીધું, તને શું કીધું, તું ગયો તને, ઓલાને શું કીધું, ઓલાને, એમ જે વાત સિક્રેટ છે એ ઓપન જગ જાહેર થઈ જાય, એ જ છાપામાં આવે. એટલે ઘણી વાર કેટલી વાતો આપણી પાસે જાણવા મળે, બોલો કે આ તો હાઉ પ્રાઇવેટ હતી એટલે જ ખબર પડી. જો કોઈને કહેવું હોય, કોઈ વાત જાણ કરવી હોય તો શું કહેવું, તને જ કહું છું, બીજા કોઈને કહેતો નહીં, બસ એટલો મમરો મૂકી દો એટલે આવેલું, અકીલામાં છપાઈ જાય. એ કહે છે તો તેવો જીવ અનુક્રમે મલિન વાસનાને પામી મુમુક્ષુતાનો નાશ કરે એમ મને નિશ્ચય રહે છે. કૃપાળુદેવને આમાં સંદેહ નથી, આમાં શંકા નથી. શબ્દ પ્રયોગ વાપર્યો છે મને નિશ્ચય રહે છે. શું નિશ્ચય રહે છે? કે મારા પ્રત્યે પરમાર્થના હેતુની જ જો ઈચ્છા રહે તો તમારો શ્રેય ચોક્કસ થાય. પણ દ્રવ્યાદિ કારણ અથવા કોઈ પણ પ્રકારના તે સંબંધી વ્યવસાયનું જો મને જણાવવાનું થાય, તમે મારી સાથે એવી વાત મૂકો, તમારી મારી સાથેની વાતચીતમાં એ વ્યવસાયનો પ્રસંગ જો આવે, તો કહે છે કે અનુક્રમે એ મલિનતાથી શું સ્થિતિ થાય? તો કહે છે કે એ મલિન વાસનાને પામે. આ બધી વાસના કેવી છે? મલિન. સંસારની વાસનાઓ મલિન વાસનાઓ છે. એ મલિન વાસનાને પામી પરિણામ શું થાય? મુમુક્ષુતાનો નાશ કરે. મૂળભૂત યોગ્યતા, પ્રાથમિક એલિજિબિલિટી આપણી, મોક્ષને, મોક્ષનો અધિકારી કોણ? મુમુક્ષુ. ફર્સ્ટ થિંગ, પહેલામાં પહેલી અધિકારીપણું, યોગ્યતા, પાત્રતા, એનું પહેલું ધોરણ, એને મોક્ષની ઈચ્છા હોવી જોઈએ. આ મુમુક્ષુતાનું પહેલું, પહેલી ભૂમિકા, પ્રથમ ભૂમિકા. એટલી બધી મહત્વની કૃપાળુદેવે મૂકી છે. એટલે આત્મસિદ્ધિમાં કહ્યું, કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. આત્માર્થ પરમાર્થ, આત્માર્થ એ જ પરમાર્થ છે, આત્માનો અર્થ એ જ પરમાર્થ છે. એ ત્યાં છે. જ્યાં સુધી આવી દશા નથી ત્યાં સુધી મોક્ષ માર્ગ જીવ પામી શકે નહીં. મુમુક્ષુતા એ મોક્ષ માર્ગમાં આગળ વધવાનું પહેલું કદમ છે. અને મુમુક્ષુતાની ભૂમિકા એ છે કે જગતની સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય એક વસ્તુ, અને મોક્ષને વિશે જ યત્ન કરે આ બીજી વસ્તુ. માત્ર મૂંઝાણો છે એમ નહીં, એનો યત્ન મોક્ષને વિશે જ છે. હવે સંસારની સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય, પણ દ્રવ્ય ઉપાર્જનની મોહાશક્તિથી ન મૂંઝાય, એના વ્યવસાયથી ન મૂંઝાય. જ્ઞાની પુરુષ કહે છે કે ભાઈ, સત્પુરુષનો યોગ થવો, માનો કે કોઈ પુણ્યના યોગથી મળી ગયા, પછી સત્પુરુષ પાસે આવી મલિન વાસનાઓ જાગે, દ્રવ્યાદિની ઈચ્છાઓ થાય. આપણું વ્યવસાયનું, આપણે સંસારની, આપણી સમસ્યા આપણી છે, એ જ્ઞાની પુરુષની છે. અને એની પાસે એવું વ્યવસાયનું જણાવવાનું થાય કે સાહેબ હમણાં આ તકલીફ બહુ છે, જુઓ ને દીકરી પાછી આવી છે, ઓલાનું આમ છે, છોકરાને વહુને બનતું નથી, ધંધામાં જોઈ એટલી જામતી નથી, આ પ્રકારનો વ્યવસાય ચાલે પરમાર્થમાં? પરમાર્થના નામે આ મર્મને પકડવાનો છે. દશા શું થાય જીવની? તો કે આ મલિન વાસનાને પામીને મુમુક્ષુતાનો નાશ થાય. જેની મુમુક્ષુતા ગઈ એ મોક્ષ માર્ગમાં ક્યાંય ઊભો રહેવાનો જ નથી. ઘણા પૂર્વ જન્મના યોગથી એને આ મુમુક્ષુતા પ્રાપ્ત થઈ છે. મુમુક્ષુતાનો યોગ પ્રાપ્ત થવો એ ઘણા પુણ્યનું કારણ છે. અતિશય પુણ્ય જ્યારે હોય ત્યારે જીવને મનુષ્ય જન્મ, આવો સંસાર અને પોતે સંસારના બધા જ ભોગ ઉપભોગને ભોગવી શકે ને એવા સાધનો બધા પ્રાપ્ત થાય એવી પરિસ્થિતિ હોય એની અંદર એને મોક્ષની ઈચ્છા થાય, એવા સંસારમાં એ મૂંઝાય. વાસ્તવિક તો એમ થાય કે બહુ સારા દિવસો આવ્યા છે, બહુ સારો પ્રસંગ છે, બહુ સારું ભાગ્ય છે, ઘણું સરસ પ્રારબ્ધ છે, સ્વજન કુટુંબીજન પૈસો પદ પ્રતિષ્ઠા ચારે બાજુ બધી અનુકૂળતા છે, એ સમયે એને મોક્ષની ઈચ્છા થાય. મુમુક્ષુતા એ પરમ દુર્લભ છે. કે આ બધું જ હોય ભલે ઠીક છે, એ વધે તોય ઠીક છે, એમાં એને ઈચ્છા મોક્ષની થાય. માત્ર મોક્ષ અભિલાષ કેટલી ઊંચી અંતરની અવસ્થા છે. બધા જ ભોગ ઉપભોગની સામગ્રીની ઉપલબ્ધતાની વચ્ચે એને મૂંઝવણનો અનુભવ થાય અને ઈચ્છા મુક્તિની થાય કે હું આ બધા યોગ સંયોગથી ક્યારે છૂટું. આ મુમુક્ષુતા છે. એને અનંત કાળનું આ મૂંઝન છે એ ટાળવું છે, આ મુમુક્ષુતા છે. જ્ઞાની કહે છે કે આવા જ્ઞાનીના યોગની અંદર કોઈ પુણ્યના કારણે કોઈ જ્ઞાનીના ચરણમાં આવી પડ્યો, સત્પુરુષનો યોગ થયો, કૃપાળુદેવ કહે છે કે જો પરમાર્થ હેતુની જ ઈચ્છા રહે તો શ્રેય થાય, પણ દ્રવ્યાદિ કારણ અથવા તો તે સંબંધી વ્યવસાય સંબંધી જો જ્ઞાનીને જણાવવાનું થાય, રહી ન શકે અને બોલે, એ પોતે સહન ન કરી શકે અને બોલે અને જ્ઞાનીને જણાવવાનું થાય, તો કહે છે અનુક્રમે તે જીવ મલિન વાસનાને પામી મુમુક્ષુતાનો નાશ કરે એમ મને નિશ્ચય રહે છે. આ મારી માત્ર કલ્પના નથી, આ માત્ર માની લીધેલી કોઈ માન્યતા નથી, આ નિશ્ચય છે, આ જ્ઞાનીનો નિશ્ચય છે. બરોબર, આપણે એની ગાંભીર્યને સમજવું જોઈએ કે જ્ઞાનીનો નિશ્ચય છે. અને આ નિશ્ચય કેવો છે એટલે સૌભાગ જેવા પરમ સખા તમે અમારા ઉપકારી છો એમ જેણે સૌભાગને લખ્યું છે એને પણ કહે છે કે એ જ કારણથી તમને ઘણીવાર તમારા તરફથી કોઈ વ્યવહારિક પ્રસંગ લખાઈ આવ્યો હોય ત્યારે ઠપકો આપી જણાવ્યું પણ હતું કે મારા પ્રત્યે તમે આવો વ્યવસાય જણાવવાનું જેમ ન થાય તેમ જરૂર કરી કરો. ઠપકો આપ્યો છે પોતાના પરમ સખાને, પોતાના ઉપકારીને. શું કામ ઠપકો આપ્યો છે? આની મુમુક્ષુતાનો નાશ ન થાય. ઘણા પ્રયત્નથી આ જીવ આગળ વધ્યો છે, મોક્ષની ઈચ્છા જાગી છે, પણ સંસારની પ્રતિકૂળતાઓ સહન થતી નથી. એટલે એ પોતાની વાતને જ્ઞાની પાસે વાંછાના રૂપમાં રજૂ કરી દે છે, જ્ઞાની ના પાડે છે. કારણ કે જ્ઞાની મર્મ જાણે છે પરમાર્થ માર્ગનો, કે જ્ઞાનીના સંગે કદી આવી વાત હોય નહીં. ટાગોરનું બહુ સરસ કાવ્ય છે, આપણે પદમાં છે કે વિપત્તિ ટળે એવું નથી માંગતો તારી પાસે હે નાથ, પણ વિપત્તિ વહન કરવાની મને તું શક્તિ આપજે, હું એનું સહન કરી શકું. મારા દુઃખોનો નાશ નથી માંગતો, પણ મને તિતિક્ષા આપજે કે આ મને મારા કર્મના ઉદયથી મળેલા દુઃખો હું સહન કરી શકું, સ્વીકાર કરી શકું. એને માટે કોઈના ઉપર નિમિત્ત ના આપું. પ્રાર્થના પ્રભુની કેવી સરસ છે કે કાંઈ નથી માંગતો તારી પાસે નાથ, પણ મને એવું બળ એવું સામર્થ્ય દેજે. મારી ભક્તિ જો સાચી હો તો મને શક્તિ એવી દેજે કે આ પીડાને વેદનાને સહન કરી શકું. એ નાશ થાવ એવું માંગતો નથી, કારણ કે વેદ્યા વિના છૂટકો નથી, ભોગવ્યા વિના કર્મની નિવૃત્તિ નથી. એટલે હું તારી પાસે નાશ થાવ એમ માંગતો નથી, હું માગું છું એ નાથ એને મને ભોગવવાની શક્તિ આપજે, સામર્થ્ય આપજે, હું ભાંગી ન પડું, એવી મને તું પ્રેરણા આપજે, બળ આપજે. તારા સાનિધ્યથી હું મારા પ્રતિકૂળ સંસારને પણ તરી જાઉં. સાચી પ્રભુ ભક્તિ શું છે? સાચી જ્ઞાની પ્રત્યેની પ્રાર્થના શું છે? એટલે કે છે કે તમને ઠપકો આપીને જણાવ્યું હતું અને મારી સ્મૃતિ પ્રમાણે આપે તે વાત ગ્રહણ કરી હતી. અમે ઠપકો આપ્યો અને તમે તે વાતને પકડી હતી કે કૃપાળુ દેવ આવી બાબત હું લખું છું એ બાબતમાં હવે સંમત થતા નથી, એમને હવે કંઈ ગમતું નથી. તથાપિ તે પ્રમાણે થોડો વખત બની પાછું વ્યવસાય વિશે લખવાનું બને છે. ભૂલી જાવ છો, કહ્યું તું કહેવાની મર્યાદાથી ઉપર જઈને ઠપકો પણ આપ્યો તો અને તમે ગ્રહણ પણ કર્યો, પણ થોડો સમય પાછું તમે તમારી જે કાંઈ મુશ્કેલીઓ છે એની અંદર એવા સપડાયા, એવા લેપાયા કે ફરીથી પાછી એ વ્યવસાય વિશે લખવાનું જ્ઞાની ઉપર લખ્યું કે કોઈ હિસાબે હવે આ આજીવિકાની, આ ઇજ્જતની, આ કોઈ વાતનું ઠેકાણું પડે તો સારું. ના પાડવા છતાં, ઠપકો આપવા છતાં, સૌભાગ જેવું પરમ સખા પરમ મુમુક્ષુ પણ આ કર્મની ગતિ કેટલી ગહન છે, કર્મના ખેલ કેટલા ન્યારા છે એ સમજવાનું. અંતરમાં નથી છતાં લખાઈ જતું હશે એને પણ. એવો ઉદય પણ એની સામે આત્મબળ ઓછું થાય છે, બોધબળ ઓછું થાય છે. આપણે પણ વિચારીએ કે બળ વધારવું છે, નહીં તો ગમે તે જ્ઞાનીનો યોગ પણ આપણને પતનનું કારણ બનશે. કારણ કે આપણે તો એની પાસે જીવનભર સંસાર જ માગશું. જેની પાસેથી મોક્ષ મળવાનો છે, જેની પાસેથી મોક્ષ માગવાનો છે, આ સમજ નહીં આવે, આ શક્તિ નહીં આવે, બોધનું બળ નહીં આવે, ઉપદેશની પરિણતિ નહીં થાય, માત્ર સિદ્ધાંતના પૂછડા પકડીને બેસી રહીશું, તો આપણે તો જ્ઞાની પાસે જીવનભર શેની માગણી કરશું? જે એણે છોડ્યું છે અને જે છોડવાનો એણે ઉપદેશ જીવનભર આપ્યો છે એની માગણી આપણે જ્ઞાની પાસે કરશું, આખો જન્મારો હારી જઈશું. પરમાર્થ સિવાય જ્ઞાની પાસેનો બીજો સંબંધનો કોઈ તંતુ હોઈ શકે નહીં. અહીંયા કહે છે કે તથાપિ થોડો વખત એમ બન્યું પાછું વ્યવસાય વિશે લખવાનું બને છે, તો આજના મારા પત્રને વિચારીને આ ચેતવણી સંકેત સાવધાન કરે છે ગુરુ અહીંયા કે આજના પત્રને વિચારીને જરૂર તે વાત તમે વિસર્જન કરશો. વ્યવસાયની બાબતમાં મને લખવાનું હવે તમે વિસર્જિત કરજો અને નિત્ય તેવી વૃત્તિ રાખશો તો અવશ્ય હિતકારી થશે. અને હંમેશા જો આ જ વૃત્તિ રાખશો કે હવે જ્ઞાની પાસે કોઈ દિવસ દ્રવ્યાદિ કારણ કે તે સંબંધી કોઈ વ્યવસાયનું જણાવવાનું જ્ઞાનીને હોય મારે જણાવવું નથી, આવી વૃત્તિ નિત્ય રાખવી અને એ વૃત્તિ રાખશો તો અવશ્ય હિતકારી થશે. બસ જો આત્માનું હિત સાધવું હોય, પરમાર્થ સાધવો હોય તો આ લક્ષ રાખજો કે જ્ઞાની પાસે ક્યારેય સાંસારિક ફળની વાંછા કરવી નહીં, જાણતા કે અજાણતા, લોક લાજે પણ નહીં. બાપાએ કીધું છે તારા ગુરુ પાસે જઈને કહેજે ને, તોય નહીં. એટલે હું કહું છું લોક લાગે. ઘણા શું કે મારે તો નહોતું કેવું, પણ મને ઘરનાનું પ્રેશર ઘણું હતું. ઘરનાનું પ્રેશર એ નહીં, ક્યારેય જ્ઞાની પાસે તું ઢીલો થઈશ માં, જ્ઞાની પાસે પરમાર સિવાય કોઈ બીજી વાત કરીશ માં. એ સાચો જીવ હોય એનાથી બની જ ન શકે. ઉદાહરણ સરસ આવે છે કે વિવેકાનંદને ગ્રસ્ત અવસ્થાની અંદર સંન્યાસ થયા પહેલા કુટુંબની સ્થિતિ બહુ ભયંકર. વિચાર કરો, એ જમાનાની અંદર 150 વર્ષ પહેલાં એ BA થયેલો કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજની અંદરનો, એને નોકરી નહોતી મળતી. એ ડિગ્રીના કાગળિયા હાથમાં લઈને કલકત્તાની મેઇન રોડ ઉપર આંટા મારતો અને ભૂખનો માયરો એને બેભાન થઈ જતો. નરેન્દ્ર એનું નામ હતું. નોકરી નહીં ક્યાંય કોઈ જગ્યાએ. આવું પાવરફુલ ઇંગ્લિશ હતું એનું ત્યારે. ફિલોસોફીનો સ્ટુડન્ટ હતો. 3-3 દિવસ સુધી લખે કે હું ફરતો તો ભૂખ્યો હતો અને ભૂખનો માયરો ભાઈ આવી જાય પડી જાય. એ રામકૃષ્ણને મળે છે ત્યારે રામકૃષ્ણને એકવાર એને કહે છે કે મારે મારા માટે નહીં પણ મારું કુટુંબ એટલું બધું દુઃખી છે કે અમે સાંજના વાડું પણ કરી શકતા નથી. તો હે, તમને તો આ કાળકા માતા પસંદ છે, તો હે ગુરુદેવ, તમે એને વિનંતી કરો ને થોડુંક અમારું કલ્યાણ થાય. રામકૃષ્ણ પરમહંસ જાણે છે કે સાધકની અંદર આ વાત ક્યારેય પણ આવવી ન જોઈએ. આ તો કર્મનો ઉદય છે, કર્મની ગતિ ગહન છે. એક કર્મના હિસાબની અંદર દેવાધિદેવ પણ શું કરે. તારું ભાગ્ય કોઈ લઈ ન શકે. સિદ્ધાંત છે એને આપણે કહીએ છીએ, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી ન શકે. તારા કર્મનું ફળ તારે જ ભોગવવાનું છે. પણ રામકૃષ્ણ પરમહંસ એટલા સંત છે, એ જાણે છે કે મારે આનું હિત કરવું છે. એટલે શું કહે છે કે જો મહાકાળી તો એને જેમ મારા ઉપર પ્રેમ છે એમ તારા ઉપર પણ છે. તું એનો ભક્ત છે કેમ કે તું મારો શિષ્ય છે. એક કામ કર, તું આજે સાંજે જ્યારે આરતી કરવા જા ત્યાર પછી એકલો ઊભો રહેજે આરતી પછી, અને પછી મા પાસે તારે જે માગવું હોય એ માગજે અને જા, હું તને કહું છું આપશે. ગુરુનું હૈયા ધારણ છે કે તું માગજે, માને હું ન કહું. તારે જોઈએ છે આપશે, માં કેમ ન આપે. માં દયાળુ છે, સૌની માતા છે, જગત જનની છે. ઇતિહાસ એમ કહે છે, વિવેકાનંદ એના ચરિત્રમાં લખે છે કે હું ગયો માં કાલી પાસે ઊભો રહ્યો, દર્શન કર્યા, આરતી થઈ ગઈ, પછી માગ્યું. શું માગ્યું? માં મને વિવેક વૈરાગ્ય અને ભક્તિ આપ. પાછા આવ્યા રામકૃષ્ણ કે માગી લીધું? તો કે સાહેબ ભૂલ થઈ ગઈ, યાદ ન આવ્યું, બીજું માગી લીધું. જે માગવું હતું એ રહી ગયું, બીજી વાર જા. માં તો દયાળુ છે, કૃપાળુ છે, કાંઈ વાંધો નહીં. છોકરાની ભૂલ થાય, માવતર કમાવતર થાય, બીજી વાર માંગ. બીજી વાર જાય છે ગુરુના કહેવાથી, ફરી એ જ સ્થિતિ. ત્રીજી વાર જા, જા હવે હું કહું છું તું જા, જરાય સંકોચ રાખમાં. તારે જે માગવું છે, ભૌતિક સુખ, સગવડતા, અનુકૂળતા, જે માગવું હોય માગી લેજે, આપશે. ત્રીજી વાર જઈને પાછું આવે છે, ત્રણેય વાર એક જ વાક્ય નીકળે છે, હે માં મને વિવેક વૈરાગ્ય અને ભક્તિ આપ, મારે બીજું કશું જોઈતું. રામકૃષ્ણ પરમહંસે એને સમાધાન આપ્યું, જો ભાઈ માં પાસે તો 3 વાર ગયો અને 3 વાર માએ તને આપવા માટેની ભરપૂર તૈયારી કરી, પણ તારા ભાગ્યમાં જે હોય હવે એનાથી સંતોષ માની લે. સમાધાન થઈ ગયું, ગુરુએ કીધું, સમાધાન થઈ ગયું. સંસારની અંદર ઘણી વાર આવી પ્રકારનો કોઈનું પ્રેશર આવે અને આપણે ઢીલા પડી જઈએ. પરમાર્થમાં સાંસારિક લાભની વાંછા કરી, આને શબ્દ છે વાંછા. અંદરમાં સુસુપ્તપણે હોય, નમસ્કાર કર્યો હોય, કૃપા માગતા હોય, બોલતા હોય શબ્દો, પણ અંદરની ભાવના શું હોય? સાંસારિક કલ્યાણ. લાભ મને મળે, તમારાથી, તમારા સત્સંગીઓથી, તમારા વાતાવરણથી મારું કંઈક કલ્યાણ થઈ જાય. અને કલ્યાણનો અર્થ આત્મિક કલ્યાણ નહીં, સાંસારિક કલ્યાણ. એ કહે છે, આ તમને છેલ્લી વાર કહું છું, તમે આ બંધ કરશો અને આવી નિત્ય એવી વૃત્તિ રાખજો અને આ વાતને વિસર્જન કરજો તો અવશ્ય હિતકારી થશે અને મારી આંતરવૃત્તિને અવશ્ય ઉલ્લાસનું કારણ આપ્યું છે એમ મને થશે. જ્ઞાની પુરુષની અંતરવૃત્તિને ઉલ્લાસ મળે તો જો જ્ઞાનીની આપણા ઉપર એક રૂપા દ્રષ્ટિ થાય તો શું થાય? પરમાર્થની પ્રાપ્તિ થાય. મોક્ષ તો જ્ઞાની પુરુષના કૃપામાં છે. એવી જો એના કૃપા તો ત્યારે જ થાય, કોઈનો અનુગ્રહ ત્યારે જ થાય, કોઈની મહેરબાની ત્યારે જ થાય કે એના અંતરની વૃત્તિ ઉલ્લસે એવી આપણી ભક્તિ હોય, આપણી એવી સેવા હોય જ્ઞાની પુરુષની કે જેથી કરીને એના અંતરની વૃત્તિ ઉલ્લસે, એ પ્રસન્ન થાય. ઓહો, જ્ઞાની પુરુષ કેવા પ્રસન્ન થયા. ખંભાતના મુમુક્ષુએ લખ્યું કે અમારે તમારી પાસેથી ધર્મ જોઈએ છીએ, સુકામ ધર્મ જોઈએ છીએ. તો કે અનંત કાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે? કૃપાળુદેવ કહે છે, આવી તમારી મુમુક્ષુના અંશે ગ્રહાયેલું તમારું પત્ર વાંચી અમને પરમ સંતોષ થયો છે. વૃત્તિ ઉલસી છે હવે અમારી, જાઓ હવે અમે તમારું કલ્યાણ કરીને જ રહીશું અને જેનું થવાનું હશે તે થશે જ. જ્ઞાનીની વૃત્તિ ઉલસે તો જીવનું કેટલું મોટું કલ્યાણ થાય. એટલે કહ્યું છે કે એક સત્પુરુષના ચરણે સર્વભાવ અર્પણ કરી દે વર્ત્યો જા, એક ભાવ તેની ઈચ્છાને, તેને સંતોષ આપવામાં, તેને રાજી કરવામાં, તેને પ્રસન્ન રાખવામાં, એની વૃત્તિઓને ઉલસાવવામાં જો ગયો તો અનંત ભાવનું સાટું વળી રહેશું. બીજા કોઈ પણ સત્સંગ પ્રસંગમાં એમ કરે તો મારું ચિત્ત બહુ વિચારમાં પડી જાય છે કે ગભરાય છે, કેમ કે પરમાર્થને નાશ કરનારી આ ભાવના આ જીવને ઉદયમાં આવી. જુઓ આ જ્ઞાનીની કરુણા, જ્ઞાનીની કરુણા. સત્સંગ પ્રસંગમાં કોઈ આવું કરે તો મારું ચિત્ત, જ્ઞાની જે છે, મારું ચિત્ત બહુ વિચારમાં પડી જાય છે કે ગભરાય છે. જેની એવી અદ્ભુત મેરુ સમાન સ્થિરતા છે ચિત્તની, મેરુ તો ડગે જેના મનડા ન ડગે, આવી જ્ઞાની પુરુષના ચિત્તની અવસ્થા છે. એનું ચિત્ત પણ એની પાસે આવેલો મુમુક્ષુ એ પરમાર્થ છોડીને સંસાર સુખની માગણી કરે તો આ જ્ઞાની હલમલી જાય છે, હચમચી જાય છે, ગભરાય છે. શબ્દ છે, બહુ વિચારમાં પડી જાય છે, ગભરાય છે. શું કામ, શું વાંધો, શું તમને નુકસાની થઈ? પરમાર્થને નાશ કરનારી આ ભાવના આ જીવને ઉદયમાં આવી. આપણી લૌકિક સુખની સ્પૃહા, આપણી લૌકિક સુખની વાંછા પરમાર્થનો નાશ કરનારી છે અને એ આપણને ઉદયમાં આવી. ઉદયમાં આવે એનું પણ જ્ઞાનીને દુઃખ છે, કારણ કે જ્ઞાનીની સમીપે ઉદયમાં આવી, એના ઘરે બેઠા ઉદયમાં નથી આવી, જ્ઞાનીની સમીપે એને ઉદયમાં આવી. જ્ઞાની પ્રત્યે જ્યારે એ સમાગમમાં આવે છે ત્યારે એને લખવાનું થાય છે, જણાવવાનું થાય છે. જ્ઞાનીને કરુણા છૂટે છે અને સાથે મૂંઝવણ થાય છે કે આવી પરમાર્થને નાશ કરનારી આ ભાવના આ જીવને ઉદયમાં આવી. તમે જ્યારે જ્યારે વ્યવસાય વિશે લખ્યું હશે ત્યારે ત્યારે મને ઘણું કરીને એમ જ થયું હશે, તથાપિ આપની વૃત્તિ વિશેષ ફેર હોવાને લીધે કંઈક ગભરાટ ચિત્તમાં ઓછો થયો હશે. પણ હાલ તરત તરતના પ્રસંગ પરથી આપે પણ તે ગભરાટની લગભગના ગભરાટનું કારણ આપ્યું છે એમ ચિત્તમાં રહે છે. કેવા પરિણામ જ્ઞાની પકડે છે આપણા આ પરમ સત્સંગી એવા સૌભાગ્યના પરિણામને કૃપાળુ દેવે કેવા પૈકડા છે કે મને આવું થાય બીજા કોઈ કરે તોય. એટલે તમને જ્યારે જ્યારે કંઈ મેં વાત લખાવી હશે ત્યારે મને ઘણું કરીને એવો જ ગભરાટ થયો હશે કે પરમાર્થનો નાશ કરનારી આ ભાવના આ જીવને ઉદયમાં આવી. તમારા સંસારની પ્રતિકૂળતાઓ ઉદયમાં આવી છે તો અશુભ કર્મ તમારું બાંધેલું ઉદયમાં આવ્યું છે, પણ તમને આ વૃત્તિ ઉદયમાં આવી કે મારું કર્મ ટળે ભોગવા વિના, કોઈ હાથ મૂકી દે એટલે, કોઈ ભભૂતિ આપી દે એટલે, કોઈ મંત્ર આપે એટલે, કોઈ ધબ્બો મારે એટલે, આવી વૃત્તિ ઉદયમાં આવી છે પરમાર્થનો નાશ કરવા વાળી. તથાપિ ત્યારે ત્યારે પણ મારો ગભરાટ ઓછો હતો, કારણ કે આપની વૃત્તિ વિશેષ ફેર હોવાને લીધે ગભરાટ ચિત્તમાં ઓછો થયો હશે. કેમ કે તમારી વૃત્તિને હું જ્યાં સુધી સમજું છું ત્યાં સુધી સામાન્ય મુમુક્ષુની વૃત્તિ અને તમારી વૃત્તિમાં ઘણો ફેર છે, વિશેષ ફેર છે. તમે સૌભાગ છો, સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તમને, એટલે તમને ભલે આ ભાવ આવ્યો હશે પણ એવી વૃત્તિ તો નહીં થઈ હોય. છતાં આ હમણાં છેલ્લે છેલ્લે જે તમે લખ્યું છે તરત તરતના પ્રસંગ પરથી તો આપે એ મારી ગભરાટને લગભગ ગભરાટ, એ તો મને જે ઓછો હતો એને બદલે મૂળ જે ગભરાટ હતો એવો ગભરાટ ઊભો કરાવી દીધો છે. માટે 548મો પત્ર સૌભાગ્યને એવો લખે છે કે હવે આ પત્ર વાંચીને તો તમે વિસર્જન જ કરજો તમારી વૃત્તિનું. ખૂબ વિચાર કરજો, ક્યાંક વિવેક ચૂકાઈ જાય, ક્યાંક આપણી પોતાનો સંયમ ગુમાઈ જાય અને જ્ઞાની પ્રત્યે આપણી આવી આસાધના કરી બેસીએ. જ્ઞાનીની આ આસાધના છો, ઘણા પૂછે જ્ઞાની પ્રત્યે 33 આસાધનાઓ છે, એમાંની એક આસાધના એ છે જ્ઞાની પ્રત્યે સંસારિક ફળની વાંછા કરી જ્ઞાનીની ભક્તિ કરવી, જ્ઞાનીની સેવા કરવી, જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવી, એ બધું કેટલા માટે? સંસાર ફળ. આ જબરજસ્ત જ્ઞાનીની આસાધના અને જ્ઞાનીની અવજ્ઞા છે. આનું ફળ અનંત સંસારનો અનુબંધ જીવને થાય. કેટલી બધી તીવ્રતાથી આ પત્રો લખ્યો હશે અને કેટલી વેદનાથી લખ્યો હશે. રવજીભાઈના કુટુંબને માટે જેમ વ્યવસાય મારે કરવો પડે છે તેમ તમારે માટે મારે કરવો હોય તો પણ મારા ચિત્તમાં અન્ય ભાવ આવે નહીં. તમે મને કહો છો તો તમારા માટે હું કમાઉં, ચાલો હું પ્રવૃત્તિ કરું, હું નોકરી કરવા જાઉં, હું ધંધો કરું. હદ છે આ વાક્ય જે આવ્યું છે. સૌભાગ્યને શું થયું હશે આ વાક્ય વાત સાંભળીને. રવજીભાઈના કુટુંબને માટે જેમ મારે વ્યવસાય કરવો પડે છે, શ્રીમદ રાજચંદ્ર રાયચંદભાઈ માટે વ્યવસાય કરતા પકડાય છે એ વાત? આખું જગત સોનાનું થાય તો અમારે કંઈ લેવા દેવા નથી. બીજી વાત, લોકો દેવા લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આની પ્રવૃત્તિ દેવાને માટે થાય છે. અમને કોઈ પણ પ્રકારનું આત્મિક બંધન આ વ્યવસાયમાં નથી. જેનું દેવું છે એનું ચૂકતે કરવું છે, જેનું અમારા થકી માગણું હશે તે પૂરું થાય, એ સિવાય બીજી કોઈ ઈચ્છા નથી. રવજીભાઈ માટે મેં વ્યવસાય કરીએ છે અને હવે જો એવો એવો પિતા પુત્રવત ભાવ છે તમારો, તમે અમારા પિતા સમાન છો વગેરે વગેરે, તો મારે વ્યવસાય કરવો પડે બાપને માટે દીકરાએ, કરું તમારા માટે પણ સૌભાગ્ય. મારા ચિત્તમાં બીજો કોઈ ભાવ ન આવે તો તમારા માટે કદાચ કરવું પડે, તો જેમ એક બાપ માટે કરું છું એમ બીજા બાપ માટે પણ કરીશ. પિતા તુલ્ય તમે છો, મારા ચિત્તમાં અન્ય ભાવ નહીં આવે. હું ઉપકાર કરું છું, મારા કર્મ કાંઈ નહીં આવે, જેવું એના માટે કરું છું એવું તમારા માટે કરીશ. સમાન જેવું રવજીભાઈ માટે અત્યારે મારી ઈચ્છા ન હોવા છતાં હું કરું છું, હવે મારી ઈચ્છા નથી ને તમારો આગ્રહ હોય કદાચ અને એવી સ્થિતિમાં હું મુકાઉં અને મારે કરવો પડે તો પણ મારા ચિત્તમાં અન્ય ભાવ આવે. આ સ્થિતિ જોઈ જ્ઞાનીની, મારા ચિત્તમાં અન્ય ભાવ એહસાનનો ન આવે, ઉપકારનો ન આવે, તમારું કંઈક અમે કરીએ છીએ એવો ભાવ પણ, સહજ ભાવે હું કામ કરું જેવું રવજીભાઈ માટે કરું, એવું સૌભાગ માટે કરું. પણ એક એક વાત પકડવાની છે, પણ તમે દુઃખ સહન ન કરી શકો તથા વ્યવસાય મને જણાવો એ વાત કોઈ રીતે શ્રેયરૂપ લાગતી નથી. અમને ક્યાં ખૂંચે છે, અમને ગભરાટ ક્યાં થાય છે, અમારું ચિત્ત ક્યાં હલી જાય છે, કે તમે મુમુક્ષુ પરમાર્થના ઈચ્છુક અને દુઃખને સહન ન કરી શકો. દુઃખને સહન ન કરી શકો, દુઃખ એ તો અશુભ કર્મનો ઉદય છે, દુઃખ એ તો પૂર્વે અજ્ઞાન જનિત આપણે કરેલા ભાવ એનું પરિણામ છે, દુઃખ એ તો આપણે કરેલ દોષ છે એનું આ પ્રત્યક્ષ સ્વરૂપ છે. દુઃખનું કારણ દોષ છે અને દોષનું કારણ જીવનું અજ્ઞાન છે. અજ્ઞાનથી કરેલો દોષ, તેનાથી પ્રાપ્ત થતું દુઃખ એ હવે સહન નથી થતું. યશોવિજયજી મહારાજે તીર્થંકર પરમાત્માની એક સ્તવનામાં સ્તવન કરતા કરતા બહુ સરસ ભાવ મૂક્યો છે. બંધ સમય ચિત ચેતીએ રે ઉદયે શો સંતાપ. હે જીવ, બંધ સમયે તારે ચેતવું જોઈએ, ઉદયથી હવે શું સંતાપ લઈને બેઠો છો? બંધનો વિપાક થયો છે ને હવે આને સંતાપ થયો છે, પ્રભુ મારાથી સહન થતું નથી, સંસારના તાપમાં હું બળી મરું છું. કોણે ઊભો કર્યો આ અગ્નિ, કોણે જલાવી, એમાં ઈંધણ કોણે નાખ્યા, દોષ કોનો? આ એની અંદર તું ચેત્યો નથી, દુઃખ સહન ન કરી શકે મુમુક્ષુ, એની મુમુક્ષુતાનો પાયો જ નથી, એને સંસાર પ્રત્યે ઉદાસીનતા, સંસાર પ્રત્યેનો વૈરાગ્ય ક્યારે જાગે કે સંસાર દુઃખરૂપ છે અને સંસાર એ મારા અજ્ઞાનનું કારણ છે. જો એને એ ભાવ ન આવે તો એ દુઃખને સહન ન કરી શકે, કારણ કે દુઃખનું કારણ એ અન્યને બનાવે. શું થાય, તમને તો હજાર જણા તમારી ભલામણ કરનારા છે, અમને તો કોઈ ભલામણ કરનાર નથી. વાલ વિના વેલોય ન ચડે, અમને આમ છે તેમ છે, કેટલા કેટલા પ્રકારના નિમિત્ત, બહારના પરિબળો ઉપરનો દોષ, જાણે સંસારની અનુકૂળતા એ તને સુખી કરવા માટે જ બધા જૈનમાં હોય. આવો તારો ભાવ, દુઃખને સહન કરવા માટે દુઃખનું સ્વરૂપ, દુઃખ જેનાથી પ્રગટે છે તે દોષની જ્યાં સુધી નિવૃત્તિ ન થાય ત્યાં સુધી દુઃખની નિવૃત્તિ સંભવિત નથી. 375માં જ્ઞાની પુરુષે આ મંત્ર આપ્યો છે. અહીંયા સૌભાગ પ્રત્યે કૃપાળુ દેવને આ જે આક્રોશ છે, અને આ પત્રમાં તેને છેલ્લી આ શિખામણ લખી નાખી છે કે હવે આ પત્ર વાંચ્યા પછી તો તમે આ બધું ભૂલી જજો, વિસર્જન કરી દેજો. કારણ કે તમે દુઃખ સહન ન કરી શકો તથા વ્યવસાય મને જણાવો. આજીવિકાનું દુઃખ કોનું? તમારું. અને વ્યવસાય કોણે કરવો? વાહ, નોકરી કરવા ગુરુ જાય, ધંધો ગુરુ કરે, અથવા તો તમે ગોઠવી દો ગમે તે કરો, તમે કોકને કયો. આ દેવ આગળની આ વાત સમજાય કે તમારી પાસે ઘણા અનુચરો છે, એકાદો મોકલી દો. વિતરાગ પાસે કોઈ અનુચર નથી, વિતરાગ અસંગી છે, દેવ સંગી છે. ઇન્દ્ર એને જ કહેવાય કે સો સો દેવતાઓ જેની સેવામાં હાજર હોય તો એને કહેવાય કે ભાઈ એક દે તું મને, અને એ હજુ સંસારમાં છે, એની પર્યાય સંસારની છે. તીર્થંકર પરમાત્મા નિર્ગ્રંથ ગુરુ એની પાસે આ વાત હોય? શું કામ ન હોય? અસંગી છે, નિર્ગ્રંથ છે, એને કોઈ હવે રાગ દ્વેષની મોહ માયાની કોઈ ગ્રંથિ એની પાસે છે નહીં. એ અબંધ થયા છે. હવે એ સંસારના સ્નેહના લાગણીના આવેશના મોહના વાંછાના અભિપ્સાના એકેય બંધનમાં એ આવે નહીં, એવું એનું સ્વરૂપ છે. તમે દુઃખ સહન ન કરી શકો તથા વ્યવસાય મને જણાવો એ વાત કોઈ રીતે શ્રેયરૂપ લાગતી નથી. સાહેબ, તો પછી તમે રવજીભાઈ માટે શું કામ કરો છો? તમારા માટે તો તમારે કરવું જ નથી અને આટલી બધી પરમાર્થની અમને શિખામણ આપો છો, તો રવજીભાઈ માટે તમારે ન કરો, તમે અન્ય માટે તો કર્યું ને. તો એકના ગોવાળ ને હો નાય ગોવાળ કરો ને ભાઈ સાહેબ? નહીં, કારણ આપે છે. આટલું સ્પષ્ટ લખનાર આ પુરુષ સિવાય એની જોડ નથી કે જગતમાં. એ કહે છે, કેમ કે રવજીભાઈને તેવી પરમાર્થ ઈચ્છા નથી અને તમને છે. ફરક બે જ છે. અમને તો ફરક ન પડે જો તમે એ લાઈનમાં બેસી જાઓ રવજીભાઈની, તો રવજીભાઈ માટે વ્યવસાય કરવો પડે એવો તમારા માટે પણ કરીએ. એક ભાગીદાર વધારે, ભાગીદારના નામમાં રવજીભાઈનું નામ મૂકીએ અને નીચે સૌભાગનું મૂકીએ, ધંધો કરીએ અમે, તમને નફા નુકસાન મોકલાવી દઈશું, વાંધો નહીં કે છે, એના માટે કરીએ. પણ આ વાત અમારાથી સહન થતી નથી, કારણ કે રવજીભાઈ માટે અમે કરીએ છીએ એનું કારણ રવજીભાઈને પરમાર્થની ઈચ્છા નથી. સ્પષ્ટ લખ્યું ને પોતા પિતાશ્રી બાબતમાં સ્પષ્ટ. આ જ્ઞાની કહેવાય, આ નિર્દંભ અને નિર્ભ્રાંત સત્યનું સ્વરૂપ. કે મારા બાપા છે એટલે તમારે એને પગે લાગવું, સાહેબના બાપા છે, સાહેબના બાપાને લોભ છે, સાહેબના બાપાને સંસાર છે. પણ આપણું જે સંસારનું ગણિત છે ને એ આપણે પરમાર્થમાં લગાવીએ ચારે બાજુ. દેવમાએ 13 વર્ષ પછી કહ્યું ખંભાતની અંદર કે મને મારા પુત્રનું ઓળખાણ ન થયું, ઘણી મારી મોહ દશા હતી, નહીં તો જો મેં એને મોહ ન રાખ્યો હોત તો આ તો ભગવાન હતો, કેટલા જીવોનું કલ્યાણ થાત. ભાવ તો એ થયો ને કે આડા આવ્યા, અમારો મોહ અંતરાય થયો. માત્ર કોઈ સંબંધ છે જ્ઞાની સાથેનો, એ સંબંધને બીજી વ્યક્તિના સ્થિતિ સાથે કોઈ સંબંધ નથી. રવજીભાઈને પરમાર્થ નથી જોઈતો, એને પરમાર્થની ઈચ્છાય નથી, અને તમને છે, જેથી તમારે આ વાત પર જરૂર સ્થિર થવું. શું કામ સ્થિર થવું તમારે? શું કામ અમને ન કહેવું? શા માટે વ્યવસાયની વાત અમને ન જણાવવી? સારા સંબંધ હોય, સારા સગા હોય, સારી ઓળખાણ હોય, લાભ શું? આપણે તરત એમ કહીએ, હારા હગાનો લાભ શું? કે આપણી મુશ્કેલીઓ આપણે એને જણાવીએ અને એને હોપી દઈએ, એને ઓઢાડીએ આપણી મુશ્કેલીઓ, એને પછી કહી કે હવે તારે જે કરવું એ કર, હું તને કહી દઉં છું, પછી કહેતો નહીં, જાણે ઓલાએ ગધેડી પકડી હોય આપણું કલ્યાણ કરવાની. આપણી ભાષા છે કે બહુ મોટા માણસ સાથેનો સંબંધ થાય પછી આપણે આપણી વાત મૂકીએ તો કેવી મૂકીએ કે જાણે એ દુઃખ એનું હોય ને, એમ કે આ બધું તારે કરવાનું છે. હવે મુશ્કેલી છે. એ કહે છે, આ વાત ઉપર તમારે જરૂર સ્થિર થવું. શબ્દ શું મૂક્યો છે? વિચાર કરશો એમ નથી લખ્યું. આ વાત ઉપર તમારે સ્થિર થવું કે તમે પરમાર્થને ઈચ્છો છો. તમારાથી વારંવાર ભૂલ થઈ જાય છે એનું કારણ એ છે કે હું પરમાર્થને ઈચ્છું છું એ વાત ઉપર હજી સ્થિર નથી. આપણે પણ ઘણી ગરબડ થઈ જાય છે આપણી, થાય મુમુક્ષુને આવી પ્રકારની, પણ આ બોધમાંથી મળે છે કે સ્થિર થાવ પેલા, કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. આ સ્થિતિ હજુ નથી, સ્થિરતા નથી, ડગી જઈએ છીએ, હલી જઈએ છીએ. સંસારના પ્રસંગમાં જરા વિશેષતા આવી, વિચિત્રતા આવી, વિપરીતતા આવી, હલી જઈએ છીએ. અને પેલો ભોગ એનો પરમાર્થ લેવાઈ જાય, પરમાર્થ ગયો, બાકી બધું ચાલશે. મુશ્કેલી છે સ્થિર થવું. સ્થિરતા લક્ષ્યની બહુ જરૂરી છે સાધના માર્ગની અંદર. લક્ષ્યની સ્થિરતા જોઈએ. ઉદય અનુકૂળ ન થાય, ઉદય અનુકૂળ ન થાય આપણને, એટલે ઘણીવાર ડગમગી ગયે. આપણે કહીએ કે ભગવાન પણ કસોટી કરે છે, તો કસોટી ભગવાન નથી કરતો, કસોટી આપણું પ્રારબ્ધ કરે છે, આપણી જ. પ્રારબ્ધ પ્રમાણે ચાલે એને તો કોઈ દી મોક્ષ ન થાય. પણ પ્રારબ્ધની અંદર પણ પોતાની આત્માની સ્મૃતિ લાવીને સ્વ સ્વરૂપમાં સ્થિર રહીને જે પરિણામની ધારામાં પોતાના પરિણામને સ્થિર બનાવે છે, એ જ મોક્ષ માર્ગે પ્રગતિ કરી શકે છે. નહીં તો પહેલો તો ઉદયિક ભાવવાળો જીવ કહેવાય, કે જેવો પાણીને જે બાટલીમાં નાખો એવો એનો રંગ, જે વાસણમાં નાખો એવો એનો આકાર. એ તો ચાલ્યા કરે જીવનમાં, ઘડીક તડકો, ઘડીક છાંયો, ઘડીક ભરતી, ઘડીક ઓઠ, નહીં. પરમાર્થ માર્ગની સ્થિરતા. તમને પરમાર્થ જોઈએ છે, તમે એમાં સ્થિર થાઓ, તો પછી બાકી સંસારની અંદર થોડુંક નબળું આછું પાતળું થયું તો એમાં લક્ષ્ય નહીં આપો. એને કારણે પરમાર્થ માર્ગની અસ્થિરતા નહીં કરો, દ્રઢ બનીને ઉભા રહો. આ કસોટી છે ધર્મના માર્ગમાં, સાધનાના માર્ગમાં. કસોટી આ છે કે કરતા કરતા ક્યારેક વિપરીતતા આવે, સંજોગો પ્રતિકૂળ થાય, અને મનની કસોટી થાય ત્યારે સ્થિર રહીએ છે કે નહીં, લક્ષ્ય સાથે જોડાઈએ છીએ કે નહીં, કે ચલિત થઈ જઈએ છીએ. સામાન્ય એવો પ્રસંગ આવે અને પવનની લહેરી આવતા જેમ કાગળિયું ઉડે, સૂકું પાંદડું જેમ ઉડે, એમ આપણે ઉડીએ પરિસ્થિતિના પવનમાં સૂકા પાંદડા જેવા. અને પછી ભજન ગાવાનું કે તે મેરું તો ડગે જેના, હવે મેરું એક બાજુ રહ્યો, પથરા જેવો હતું તો નથી, પથરો એની જગ્યાએ છે, વાવાઝોડું આવ્યું તો અહીંયા જ છે. રાજકોટના પ્રવેશ દ્વારની વાત નથી થતી, પણ તું સૂકા પાંદડા જેવો. બહુ કસોટી કરે છે. આ કસોટી પરમાત્મા કરે છે, એ પ્રારબ્ધરૂપ પરમાત્મા, કર્મ સત્તારૂપ પરમાત્મા, જેને કૃપાળુ દેવે હરિ કહ્યો છે. હરિએ ઈચ્છેલો ક્રમ જેમ દોરે તેમ દોરાઈએ છીએ. પરેચ્છાથી જીવવું છે, હરિ ઈચ્છા પ્રમાણે ચાલવું છે. આ ક્રમ તમે જરૂર આ વાત પર સ્થિર થવું, આ વાતનો વિશેષ નિશ્ચય રાખજો. વિશેષ નિશ્ચય રાખવાને, તમારી વૃત્તિ વિશેષ છે પણ નિશ્ચય ચલિત થઈ જાય છે, સ્થિરતા નથી. અમને ગભરાટ ઓછો થતો તો એનું કારણ એ કે બીજાની બાબત જેવી તમારી સ્થિતિ નથી, એટલે અમને બહુ ચિંતાનું કારણ નહીં. અમે લખીએ કે સુભાગ તો લેખા કરે ને ના પાડશું એટલે બધું શાંત થઈ જશે, પણ તમે છેલ્લા પત્રમાં એવું લખ્યું છે કે અમે પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છીએ. માટે લખ્યું છે કે હવે તમે નિશ્ચય કરો, સ્થિર થાઓ, અને તમારી અંદર મંદિર અંદરની જે વૃત્તિ છે એનું વિસર્જન કરો. કેટલી સરસ બોધ આ જ્ઞાની પુરુષના આ સંઘનો આ લાભ થાય. ક્યારે આવો સમર્થ હોય તો, આવો સમર્થ સ્વભાવ જેવા એ પણ સમર્થ સાધક છે, પણ કર્મ તો કેટલો નચાવી દે. ગહનો કર્મણા ગતિ, ભાઈ કર્મની ગતિ ઘણી ગહન છે. એવું પ્રારબ્ધ એવું ઉદિત થઈને આવે છે, અશુભ કર્મ એવું ઉદયમાં આવે છે. જીવને સદિચ્છા જાગી છે, શુભ ભાવ જાગ્યો છે, અને એ બીજી સાધનામાં છે, પણ ઓલા સંયોગો એને હચમચાવી નાખે છે. આ સંયોગ ઉપર પણ સ્થિરતા પ્રાપ્ત કરવી, આ કસોટીમાંથી પાર ઉતરવું, તે સમયે આવા જ્ઞાની પુરુષો સત્પુરુષો એ આપણને બળ પૂરું પાડે છે. આ એનું બળ છે. આ ઉપદેશ બોધ છે, વૈરાગ્ય અને ઉપશમ આવે તે વિના સંયમ પણ ઉપકારી નહીં થાય. જો વૈરાગ્ય અને ઉપશમનું બળ ન હોય તો સંયમ પણ ઉપકારી થતો નથી. આ વૈરાગ્યના બળની વાત, એકમાત્ર પરમાર્થના લક્ષ્યની વાત આ પત્રની અંદર સૌભાગને લખી છે. એટલે જ પછી કોઈ વાક્ય નીકળે છે કે હવે તો માગી ખાઈને ગુજરાન ચલાવીશું પણ યાચના નહીં કરીએ. આત્માના પરમ આનંદ આગળ આ બધું તો તૃણવત છે. આ શ્રદ્ધા જ્યારે જાગે ત્યારે જીવનની અંદર સાધના વિશેષ દ્રઢ થાય, સાધના વિશેષ સ્થિર થાય. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.